वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरानाम्बुजं पूजितं सुरनरोत्तमिरमुदा धर्मनन्दन महं विचिन्तये। ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। श्रीघनश्यामाय नमो नमः। श्रीहरिकृष्णाय नमो नमः। बोलो स्वामी नारायण भगवान। आजे तारीख 19/6/11 छे, जेठवद 14 અને રવિવાર છે। આજે જેઠવદ 14 એટલે ભગવાન શ્રી સ્વામિનારાયણના પિતા ધર્મદેવની અક્ષરવાસ તિથિ છે। વિક્રમ સંવત 1848માં ધર્મદાદાએ અયોધ્યામાં આ જ દેહ છોડ્યો હતો બપોર પછી। જેઠવદ 14 नृपति उत्तम प्रवीण महान सबसे सार ही सार हरि चरित्र रसलीन महा और जानत असार श्री हरि चरित्र सुनन में तृप्ति न होवत तेहा मुक्त मुनि सो देख के कहत भये उरनेह कर जुग जो रही बात मुक्त मुनि से पूछत भये मेरे मन न अघात अमृत रस हरि चरित्रकार। શ્રી ઉત્તમ રાજા ઘણા પ્રવીણ છે, સારમાં પણ સાર શ્રી હરિચરિત્ર છે, તેના રસાસ્વાદમાં તેઓ તલ્લીન રહે છે। તે વિષયનું બધું તેમને અસાર જણાય છે, આ તે સિવાયનું બધું એમને અસાર જણાય છે। એક મહારાજના ચરિત્રો જ દાદા ખાચરને સાર જણાય છે। તેમને શ્રીહરિના ચરિત્ર સાંભળતા હવે બસ છે એવી તૃપ્તિ થતી નથી। મનન અઘાત ધરાતા જ નથી। બોલો, શ્રી મુક્તાનંદ સ્વામીને જોઈને તેના મનમાં ખૂબ જ પ્રેમ ઉપજ્યો। મુક્તાનંદ સ્વામીને જોઈને દાદા ખાચરને બહુ પ્રેમ થયો। બે હાથ જોડ્યા અને દાદા ખાચર એવું બોલ્યા કે હે મુક્તાનંદ સ્વામી, હરિચરિત્ર રૂપી અમૃત રસનું પાન કરતા મારું મન તૃપ્ત થતું નથી, થાકતું નથી। બદ્રિકાશ્રમમાં તમે કહ્યું કે ઋષિઓ બધા આવ્યા, નારાયણ ભગવાનની સ્તુતિ કરી, તો હે સ્વામી એ સ્તુતિ શું કરી, કેવી રીતે કરી? આપ શ્રીહરિના બાળ મિત્ર છો અને મારા કુશળ વક્તા છો। જોયું, ભગવાનના બાળ મિત્ર છો અને મારા કુશળ વક્તા સદગુરુ ઉપદેષ્ટા સ્વામી છો। મુક્તાનંદ સ્વામીને નીલકંઠવર્ણી લોજમાં મળ્યા ને, બાળપણમાં સ્વામીની આજ્ઞામાં રહ્યા એટલે મુક્તાનંદ સ્વામીને શ્રીહરિજી મહારાજના બાળ મિત્ર કહેવાય। સમજાણું, સ્વામીએ એના એક કીર્તનમાં લખ્યું છે, બાળ સ્નેહીડા મોહન મુજને ગમતા, બાળપણની પ્રીત ભૂલશો માં ને એવું બધું। મારા કુશળ વક્તા છો તો મને તે કથા કહો। આવી દાદા ખાચરે વાત કરી ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા કે હે રાજા, શ્રી નરનારાયણ પ્રભુની પૂજા કરીને તે મુનિઓએ જે સ્તુતિ કરી હતી તે મેં જે સાંભળ્યું છે તે હું તમને યથાર્થ રીતે કહું છું, તમે સાંભળો. સમગ્ર મુનિએ સૌ પ્રથમ હાથ જોડ્યા અને એક પગે ઊભા રહ્યા. સ્તુતિ એટલે બે પગે નહીં, હો હાથ જોડ્યા પહેલાં અને પછી એક પગ અધર કરી લીધો, એક પગે ઊભા રહ્યા. અને પછી પ્રભુની મૂર્તિમાં તન મન અને ચિત્તને જોડી દીધા, મન જોડી દીધું, ચિત્ત જોડી દીધું, પણ આમાં તો તન બી જોડી દીધું એમ કહે છે. જાણું જાણે કે હાવ દેહભાન ભૂલીને ભગવાનની સાથે એકાકાર થઈ ગયા. પછી તે સૌ મુનિવરો આ રીતે બોલવા લાગ્યા. નરવીર નારાયણને અત્યંત સમર્થ જાણીને સૌ પ્રથમ તો એણે જય હો પ્રભુ તમારો જય હો એમ બદ્રિકાશ્રમમાં બુલંદ અવાજ કર્યો. બધા સંતો એક હામટો, જય થાવ તમારો જય થાવ, આવું મુખથી બોલવા લાગ્યા. બદ્રીપતિ મહારાજાધિરાજ, હે બદ્રીપતિ પ્રભુ, આપના ગુણો ત્રિલોકીમાં છાઈ રહ્યા છે. લ્યો, જ્યાં જોઈએ ને આપના ગુણો દેખાય છે આખી ત્રિલોકીમાં, એટલા બધા આપના ગુણો છે. એટલે કે કોઈનામાં કાંઈ પણ ગુણો છે એ બધા આપના જ છે. બદ્રીપતિ મહારાજ, એ બધા ગુણો આપના જ છે. આપ અખંડ અભેદ્ય છો, અભેદ્ય. આ સ્તુતિમાં અભેદ્ય શબ્દ બહુ આવે છે, અર્થાત તમારો ભેદ કોઈ જાણી શકતું નથી એવા તમે બહુ સમર્થ, બહુ આમ ન જાણી શકાય એવા છો. અને દીનબંધુ દેવ છો, જે હાવ દીન થઈ ગયા હોય ને બસ આકડા, એના તો તમે પરમ સુખદાતા દેવ છો. માટે આપનો જય થાવ બદ્રીપતિ, આપનો જય થાવ. હે પ્રભુ, આપ કૃપા સાગર છો, બહુ અમારા ઉપર કૃપા કરો છો, એટલે કૃપાળુ છો. દયાનિધિ છો, દયાનો તો મોટો નિધિ, હો, અને દયાળુ છો. જોયું, કૃપા સાગર છો ને કૃપાળુ છો, દયાનિધિ છો ને દયાળુ છો, કૃપાનો સાગર છો ને વળી બધાને કૃપા પોગાડો છો માટે દયાળુ, કૃપાળુ. કૃપાના નિધિ છો ને વળી બધા ઉપર કૃપા કરો છો માટે દયાળુ. આવું છે. લ્યો, આપ મહાપ્રભુ જગતના ઈશ છો, એટલે કંટ્રોલર, અને અખિલ બ્રહ્માંડના ઈશ્વર છો, નિયંતા છો. આપ આનંદનું મૂળ સ્વરૂપ છો, અર્થાત જ્યાં જ્યાં વિશ્વમાં આનંદ અનુભવાય છે તે આપ દ્વારા છે, એનું મૂળ આપ છો. મુરારી છો, પૂર્વે મૂર નામના દુશ્મનને મારનારા અને સંતોને માટે સુખકારી છો. તમારો જય થાવ પ્રભુ તમારો જય થાવ. આપ ધર્મ અને ભક્તિના પુત્ર છો, ધીર છો, જ્ઞાન વિજ્ઞાનથી ગંભીર છો. મોટા મુનિઓ આપને અજય કહે છે, કોઈથી જીતાવ નહીં એવા, અને અભેદ્ય કહે છે, કોઈથી જણાવ નહીં એવા, અને વેદો તો તમને નેતિ નેતિ કહે છે, આવડાય નહીં ને આટલાય નહીં, આવડાય નહીં આટલાય નહીં, આવાય નહીં એવાય નહીં, બહુ મોટા એવા આપનો પ્રભુ જય થાવ. પ્રભુ તમારો જય થાવ. આપ સદાકાળ સુખના નિધિ અને સુખના આશ્રય છો. આપ ક્રોધ અને કામથી રહિત છો. આપનો પ્રતાપ પુણ્યરૂપ અને પવિત્ર છે. આપ નિત્ય નિર્દોષ અને નિષ્પાપ છો. આપનો પ્રભુ જય થાવ. વાલા મહારાજ આપનો જય થાવ. આપ ધાર્મિક લોકોનું રક્ષણ કરનારા છો, અધાર્મિકને દંડ દેનારા, ભરતખંડના રાજા છો, પાપનો નાશ કરવા તથા સંતોનો સંતા ભરવા ભરતખંડમાં પ્રગટ થયા છો. આવા ભગવાન છે. લ્યો, આવી અદ્ભુત કથા કેમ યાદ ન રહે? આ કથા યાદ ન રહે તારે શું યાદ રહે? ધિક્કાર છે આપણને, ભગવાનના ગુણચરિત્રો આપણે યાદ નથી રાખતા. દેહને દુનિયા બધું જ યાદ રાખીને, સ્મૃતિમાં રાખીને જીવીએ છીએ. આમાં જ રસ નથી. રસ હોય ને તો યાદ રહે જ રહે જ રહે જ, મહિમા હોય તો યાદ રહે. ખળોના બળનો વિનાશ કરવા, ભૂમિનો ભાર ઉતારવા, દુષ્ટજનોને દંડ દેવા તથા આત્મીય ભક્તોનું કાર્ય સુધારવા પધાર્યા છું. એમાં અમસી ચીલાચીલી કથા હોય ને તો નો યાદ રહે. કાલે આખી વિશિષ્ટ કથા હતી, એ તો યાદ રહે જ. જે જે સાંભળે દુનિયાભરના માણસોને બધાને અસર કરે, ખળભળાઈ મૂકે, હૈયું અને ભૂલાય નહીં. જીવનમાં એ કથા સાંભળ્યા પછી કેટલાક અજ્ઞાન ટળે ને કેટલાક નવા ઠરાવ થઈ જાય, એવી વાતું હોય એ હાવ પાણીમાં જાય. ત્યારે શોક તો ઘણો થયો, પણ આપણે તો હવે બહુ દાદાઓને ને આ બધા સમર્પિતોને દુઃખ થાય એવું બોલવું નહીં. બધું દુઃખ આપણે ભોગવી લેવું એકલાય. જો અદ્ભુત વાત આવે છે, દુષ્ટજનોને દંડ દેવા તથા આત્મીય ભક્તોનું કાર્ય સુધારવા પધાર્યા છો. હા હા, દુષ્ટજનોને દંડ દેવા અને આત્મીય ભક્તોનું કાર્ય સુધારવા આપ પધાર્યા છો. હે પ્રભુ, આપનો જય થાવ, જય થાવ. આપનું બળ શક્તિ કળી શકાય તેમ નથી. આપ અવિનાશી છો, અખિલ બ્રહ્માંડમાં પ્રકાશરૂપ ગતિરૂપ છો. સમસ્ત અસુરોનો વિનાશ કરનારા આપ કાળના પણ કાળ છો. દુષ્ટજનોના ગર્વને ઉતારનારા છો. એનું ય આવે લગભગ. ભક્તજનોનો વિજય કરી સુખ આપનારા છો. જોયું, ભગતનો વિજય ભગવાન કરાવી દે. અને અશરણ લોકોના શરણરૂપ આપ કુબુદ્ધિ લોકોનો વિનાશ કરો. આપ બદ્રીપતિ ભક્તવત્સલ ભગવાન છો. જે જનો આપને શરણે આવે છે એને આપ અભયદાન કરો છો. તો હે પ્રભુ, આપનો જય થાવ, આપનો જય થાવ. આપ અનંત અવતારને ધરનારા છો. આપ મત્સ્ય, કુર્મ, નૃષિ, વામન, પરશુરામ, રઘુનાથજી, હળધર, બલરામ, કૃપાળુ, કૃષ્ણ, દયાળુ, બુદ્ધ અને કલ્કિ અવતારને પણ ધરનારા છો, માટે આપનો જય થાવ, જય થાવ. આપ અલક્ષ્ય રીતે અવતાર ધરીને વિચરો છો અને સર્વના આધાર છો, અનેક શરીરને ધારનારા છો. બદ્રીપતિ નરવીર હંમેશા તપસ્વીના વેશે રહેનારા છો. શિર ઉપર જટારૂપી મુકટને રાખનારા છો. એવા આપનો જય થાવ, જય થાવ. એક હાથમાં દંડ, બીજા હાથમાં કમંડલું, મૃગચર્મ, ઉર્ધ્વપુંડ, અક્ષમાળા અને અગ્નો પવિત્રને ધારી રહેલા બ્રહ્મચારી રૂપ આપ બંને બંધુઓનો જય હો, જય હો. સુખના સાગર, શાંત મૂર્તિ, અનુપમ, અંતર્યામી, આત્મીય સંતજનોને સુખ આપનારા આવા નરનારાયણ રૂપ બંધુ દ્વયનો જય થાવ. અછેદ્ય, અભેદ્ય, અમિત, અંતરમાં ખેદ રહિત. જોયું, અછેદ્ય, અભેદ્ય, અમિત, અંતરમાં ખેદ રહિત, અપાર તેજસ્વી, અજાર, અમર અને આનંદ સ્વરૂપ આપનો જય થાવ. આપ સદગુણોના સાગર ગોવિંદ છો. આપના ચરણારવિંદ શોભાયુક્ત છે. નિજ ભક્તોના નિવાસ આશ્રય રૂપ અમાયિક, દિવ્ય અને અવિનાશી એવા આપનો જય થાવ. આપ આત્મીય ભક્તોના જીવન પ્રાણ છો. આત્મીય શબ્દ આમાં બહુ આવ્યો. આપ આત્મીય ભક્તોના જીવન પ્રાણ છો અને મહાન સુખના સાગર છો. આ રીતે ઋષિ મુનિઓએ જય જયકાર કર્યો અને તે જય જયકાર બદ્રિકા આશ્રમના પહાડોમાં, નદીઓમાં અને ઝાડોમાં એકદમ વ્યાપી ગયો. હે દાદા ખાચર, મુનિઓએ આ પ્રમાણે સ્તુતિ કરી. ભગવાનના દર્શનથી મુનિઓને ઘણો જ આનંદ થયો. વારંવાર મુનિઓ પછી દંડવટ માંડ્યા કરવા અને મુનિઓની આંખોમાંથી પ્રેમના આંસુડાઓની ધાર થઈ પડી. આવો ભગવાનમાં આપણને પ્રેમ થવો પડે? આવી આપણે રોજ ભગવાનની સ્તુતિ કરવી જોઈએ? આમાંથી આ શીખવા જેવું છે. જે આવી રીતે હાલતા ચાલતા ભગવાનની સ્તુતિ કર્યા કરે એના જીવમાં ખૂબ બળ આવે છે, એને ભગવાનનો ખૂબ મહિમા ઉતરે છે અને એના આત્મામાં ભગવાનનો મહિમા ખૂબ દઢ થતો જાય છે અને એનો આત્મા ખૂબ શાંતિનો અનુભવ કરે છે. સ્તુતિના અનેક વિધ ફાયદાઓ છે. પ્રાર્થના, સ્તુતિ આત્માનો ખોરાક છે. અંતર મનને સાફ કરનારી એ સુંદર સાવરણી છે, પીછી છે, જીવના જન્મો જન્મના જામી ગયેલા ભૂંડા મળને સાફ કરનારો સુંદર એસિડ. એટલે અહોભાવથી પુરુષોત્તમ નારાયણની સ્તુતિ કરવી, મહિમા ગાવો. સર્વે શાસ્ત્રોમાં જ્યાં ત્યાં ખૂબ ખૂબ સ્તુતિઓ ભક્તો સંતો મુક્તોએ વેદોએ શાસ્ત્રોએ કરેલી છે, અને એ ખૂબ વિસ્તારપૂર્વક અદ્ભુત રીતે લખેલી છે. એ સ્તુતિઓ આપણને ઘણું બધું શીખવાડે છે. સ્તુતિ સ્તુતિમાં ફેર છે. આ બદ્રિકા આશ્રમના સાધુ સંતોએ જે સ્તુતિ કરી એમાં બે વાત મને જે અદ્ભુત જણાણી એ આપની આગળ તારવીને કહું છું. એક તો બે હાથ જોડી એક પગે ઊભા રહીને એણે સ્તુતિ કરી. આપણે સ્તુતિ કરીએ છીએ પણ બે હાથ જોડીને એક પગે ઊભા રહીને સ્તુતિ નથી કરતા, ઠીક છે. બીજી અદ્ભુત વાત એ છે આહુડાની ધારે સ્તુતિ કરી. સ્તુતિ કર્યા પછી દંડવટ જ માંડ્યા કરવા. આ એમનો નરનારાયણ ભગવાનને વિશે ભાવ, મહિમા, અતિહેત, આકર્ષણ સૂચવે છે. એવું આપણે સર્વાવતારી સ્વામિનારાયણમાં થવું જોઈએ. પછી તે સૌ સંતો હાથ જોડીને ભગવાન આગળ બેઠા. પોતાના હૃદયમાં સૌને અત્યંત પ્રકાશ દેખાયો. નરનારાયણ ભગવાનની ઈચ્છાથી તે મુનિઓને સમાધિ થઈ અને એમાં અનંત ધામ દેખાણા લ્યો. આવા અતિ મહિમાથી કોઈ સ્તુતિઓ કરે અને ભગવાનમાં જો તેનો આત્મા તણાઈ જાય ને આહુડાની ધાર થઈ જાય ને જો જીવને અતિહેત થાય ભગવાનમાં તો સમાધિ થઈ જાય. કોક દિવસ આપણને આવું કરતા કરતા ભગવાનમાં જોડાઈ જવાય ખરું. એક જ વાત છે, કરવું જોઈએ. અલૌકિક અક્ષર ધામ હી દેખે, સમાધિમાં એમણે અલૌકિક અક્ષર ધામ જ દેખાણું. મુનિજન જન્મ સુફલ કર લેખે, બધા મુનિઓને એવું લાગ્યું કે આપણો જન્મ સુફળ થઈ ગયો. દેખે તેજ અનંત અપારા, સમાધિમાં અનંત અપાર અલૌકિક શીતળ શાંત આહ્લાદિક તેજ 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 દેખાણું. તા મધ્ય સિંહાસન રહે સારા, એ તેજની વચ્ચો વચ્ચ એક સુંદર અદભુત અલૌકિક મણિયો જડેલું ઉત્તમ સિંહાસન હતું. શ્રી નારાયણ તેહી પર બેઠે પરમ કૃપાલ, અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણ એ સિંહાસનમાં રાજા ધીરાજપણે બિરાજમાન છે. અક્ષરધામ કે ધામી પ્રભુ શોભા નિધિ દયાલ, એ જ અક્ષરધામના ધામી ધારક પ્રેરક નિયંતા છે અને શોભાના તો નિધિ છે અને અતિ દયાળુ છે. નિરખી પાયે આનંદ હી સબે મુનિ કે વંદ, એવા ભગવાનના દર્શન કરીને સર્વે મુનિઓના વૃંદ અતિ અતિ આનંદિત થયા. ફૂલે કુમોદની બનજીમી દેખી ઉડપતિ હિ ચંદ, એના માટે એક દ્રષ્ટાંત આપ્યું. સરોવરના પોઈણાઓ ચંદ્રને દેખીને જેમ નાચી ઉઠે ખીલી ઉઠે સુગંધીઓ માંડે ફેલાવવા, એમ આ સંતો નાચી ઉઠે આનંદિત થઈ ગયા. આવું અદ્ભુત આધારાનંદ સ્વામીએ લખ્યું છે. લ્યો પછી સમાધિમાંથી સંતો બહાર આવ્યા ત્યારે જે મૂર્તિ પોતે સમાધિમાં જોઈતી એ જ બહાર છે એમ પણ અનુભવાયું અને પરસ્પર વાતો કરવા લાગ્યા. અહોભાવથી એકબીજાએ જે જોયેલું ને એની એકબીજા વાતો કરવા માંડ્યા. એ વાતો સાંભળીને અંતરમાં મહા ખુમારી ચડતી હતી. આપણને પણ ભગવાને સારા વિચાર આપ્યા હોય, સારું સુખ આપ્યું હોય, સારું સપનું આપ્યું હોય, આપણી વાતને ગુપ્ત રાખે એવા હોય ને, આપણો ખોટો મહિમા વધારીને આપણને ખાડામાં નાખે એવા ન હોય ને, એની આગળ ગુપ્તપણે આવી વાતો કરીને જો આપણે જે કાંઈ ભગવાને આપેલું અનુભવેલું છે એનું રિપીટેશન કરીએ ને તો એ દુગણું સુખ દેનારું થઈ જાય, એનો વહ હવાદ આવે. જેમ માણસ એકવાર દૂધપાક ખાય પછી જેટલી વાર સંભારે એટલી વાર દૂધપાક ખાધાનો હવાદને આનંદ પ્રાપ્ત થાય છે, અને ભૂલી જાઓ તો ખાધું ત્યારે એકવાર આનંદ આવ્યો એ આવ્યો પછી ગયું પછી લાભ કોઈ નહીં. એમ ભગવાને આપેલા સુખને જેટલી વાર સંભારો એટલી વાર આપ્યું ગણાય ને ભોગ્યું ગણાય. માટે આ સારાનું રિપીટેશન અતિશય જીવને આનંદિત કરી મૂકે છે ને ભગવાનને માર્ગે સ્પીડમાં આગળ લઈ જાય છે. માટે ભૂંડા સંકલ્પોનું નબળા સપનાનું બહુ મન ઉપર વારે વારે યાદ લાવીને રિપીટેશન કરવું નહીં. સારા સારાનું રિપીટેશન કરો, શુભ ડાયરીને ખૂબ ખંતથી ઝીણી ઝીણીએ લખો અને અશુભને બહુ સૂથવું નહીં. આ વાત આમ જ છે, પ્રગતિ માટે આ વાત કહું છું. જે નર્યું કારણ શરીર ખરાબ હોય એને સૂથ્યા કરે છે ને એ સંત ભક્ત એમાં ગૂંચવાઈ મરે છે, અને જે સારું સારું હોય એને પોઝિટિવલી ભગવાનની કૃપા સંતની કૃપા માની નતમસ્તક થઈને એને અહોભાવથી અંતરમાં વાગેળા કરે. એકવાર મહારાજે આપેલો સદવિચાર હોવાર વિચારીને હોવાર એનો એવો ને એવો આનંદ ભોગવા કરે. એકવાર મહારાજે આપેલું સારું સપનું, મોટા સંતોએ આપેલી આશીર્વાદ જેવી કોઈ વાત કોઈ પ્રસંગ રાજીપો, એને વારંવાર યાદ કરવાથી જીવમાં બહુ બળ આવે છે. આ નાની એવી વાત છે પણ ઈલમકી લકડી જેવી છે. આધ્યાત્મિક માર્ગે ચાલેલા માણસોને શુભનું આવર્તન કરવું એ પરમેશ્વર તરફ સ્પીડથી લઈ જનારું છે, જીવને સ્પીડથી બળિયો કરનારું છે અને જીવને અખંડ આનંદમાં રાખનારું છે. બહુ ફાયદાઓ છે શુભાવર્તનમાં, ગણ્યા ગણાય ની એટલા ફાયદા છે. અને એટલે જ અમે કથાનું મનમાં આખો દી આવર્તન કરવાનું કહીએ છીએ. પણ જીવ કથામાંથી ઉઠે એટલે સીધો નાસ્તામાં પડે, પછી એનો હવાદ બરાબર આવે એટલે આખો દી એનું આવર્તન હાલે, એટલે આ આવર્તન વયું જાય. શું અદભુત વાતો છે. અરસપરસ સંતો પોતાને ભગવાને જે દર્શન આપ્યા સુખ આપ્યું એની વાતો કરવા લાગ્યા છે. વાતો કરી કરીને વારંવાર એનો એ આનંદ પછી હૃદયમાં ઘોળાવવા લાગ્યો અને ખુમારી ચડી ગયો બધાને. શ્રીજી મહારાજ પણ નંદ સંતોને સુખ આપતા ભેટતા સમજ્યા, માથે ચરણ મૂકતા ચંદનવાળા કરીને હો ગોળના પાણી પાતા છાતીએ લગાવતા. આ બધી વાતો પછી સંતો ગામડે જાય ને ત્યારે અરસપરસ બહુ કરતા, એનાથી એને બહુ બળ મળતું ને બહુ ખુમારી થતી ને ભગવાનમાં દિન પ્રતિદિન ક્ષણે ક્ષણે હેતના ઉભરાવો આવતા. આપણે શા માટે આવું ન કરવું? અને તે ભક્તોને રાજી કરવા માટે ભગવાન બતાવે છે પણ અભક્તને બતાવતા નથી. જોયું આવી અલૌકિક રીતો ભગવાન સર્વાવતારીમાં અપાર રહી છે, પરંતુ ભક્તોને રાજી કરવા માટે ભગવાન ભક્તોને આવી અલૌકિક રીત આવા અલૌકિક દર્શન આવા અલૌકિક સપના હોણા સમાધિ કરાવે છે, અભક્તોને ક્યારેય નહીં. આપણને જો આવા ભગવાન સુખ ન આપતા હોઈએ તો હજી ભગવાને આપણને ભક્તની લાઇનમાં ગણ્યા જ નથી, અભક્તની લાઇનમાં ગણ્યા છે. નહીંતર તો આપણને આવું બધું બતાવીને સુખ કરી દે. ભગવાનને પણ આપણને ખુશ કરવાની ઈચ્છા થવી જોઈએ. જો આમાં એક શબ્દ આવ્યો, ભગવાન પોતાના ભક્તોને રાજી કરવા માટે આવું અલૌકિકપણું બતાવે છે. ભગવાનને ક્યારેક તો આપણને રાજી કરવાનું બી મન થવું જોઈએ, એવા આપણે બનવું જોઈએ કે મહારાજને એમ થાય કે આ બિચારો વર્ષોથી રાત દિવસ મને જ એક ધ્યાનમાં રાખી મારા જ એક રાજીપાની પેટમાં ઝંખના રાખીને મથ્યા જ કરે છે, મને એણે બહુ રાજી કર્યો છે, બહુ રાજી કર્યો છે, માટે લાઈવ આજ એને હું રાજી કરી દઉં, એમ વિચારીને ભગવાન પોતાનું અલૌકિકપણું બતાવે છે, દર્શન આપે છે, સારા સપના આપે છે, સારા વિચાર આપે છે. બોલો, આવી વાત છે. તો શું કરશું આપણે? ભગવાનને આપણને રાજી કરવાનું મન તો ત્યારે જ થાય જ્યારે આપણે માત્ર એને જ રાજી કરવા ને એના સંતો ભક્તોને જ રાજી કરવા આપણને ભૂલીને તનતોડ મનમોડ મહેનત લાંબા સમય સુધી કરીએ. બોલો, થશે? થોડું કઠણ તો છે. અભક્તને ભગવાન રાજી નથી કરતા કોઈ દી, એને કાંઈ સુખ આપતા નથી, એના કર્મો પ્રમાણે જોખીમ દઈ દે, બાકી કોઈ એને છે ને બોનસ નહીં, કોઈ બીજો રાજીપાનો ફાયદો નહીં અભક્તને મનમુખીને કોઈને. આમ છે. પછી તો એ બધા ઋષિ મુનિઓ બે હાથ જોડી મસ્તક નમાવીને ભગવાનના ચરણોમાં ઢળી પડ્યા. લ્યો, પગે લાગ્યા એમ નહીં, આલોટી પડ્યા. લ્યો, ભગવાનના ચરણોમાં બધા સંતો આલોટી પડ્યા. ત્યારે ભગવાન એમના ઉપર બહુ રાજી થયા. એને બધા ચરણોમાં આલોટ્યા એટલે મહારાજ બહુ રાજી થઈ ગયા. એમાં હું જાય, બોલો, આમાં રાજીપો મળી જતો હોય જાય હું. ભગવાન ખુશ થઈ ગયા, વાહ સંતો વાહ, અને હસ્યા. ભગવાનને હસવું આવી ગયું એનો પ્રેમ જોઈને. અને પછી બોલ્યા, હે મુનિવરિયો, તમે ભલે આવ્યા, ભલે આવ્યા મારા વાલા સંતો, ધન છે તમને, ધન છે. જોજો હવે બોલે, હું તમારા ઉપર રાજી છું. ભગવાન બોલ્યા, હું તમારા ઉપર રાજી છું. ભગવાન યા તો ભગવાનના લાડલા કોઈ સંતો ભક્તો જ્યારે આપણને એમ કે તમારા ઉપર હું રાજી છું, ત્યારે એ વાત હજાર વાર અંતરમાં આપણે રિપીટેશન કરી જવી પડે. એ કોઈ નાની વાત નથી. આપણા અંતરનો મોરલો નાચી ઉઠવો પડે. પણ આપણને કોઈ એમ કે તમારા ઉપર રાજી છું, તો કે થાવ જ ને, એમાં હું મોટી ધાડી મારી, કેટલી મેં સેવા કરી, કેટલો મથ્થો છું, રાજી છું, અતિ અતિ રાજી છું, એમ કહેવું જોઈએ. એમ કરીને કાંઈ આપણને સુખ જ આવે નહીં. જે વાતમાં મજા ન આવે એ વાત તરત ભૂલાઈ જાય છે, જે વાતમાં ખૂબ જ આનંદ આવે એ વાત ભૂલાતી નથી. આ તમને કથા ભૂલાઈ જવાય છે ને, એનું કારણ એ છે કે તમને જરાય આ કથામાં આનંદ કે સુખ કે અહોભાવ થતો નહીં હોય. આ તો અહીં રહ્યા છો એટલે કથામાં બેહવું પડે, ભાઈ કથાનું અંગય નહીં હોય એટલે કથા ક્યાંથી યાદ રહે. હે મુનિવરિયો, તમે ભલે આવ્યા, હું તમારા ઉપર રાજી છું. તમે અમારા ઉપર કરુણા કરીને આવ્યા છો. જોયું ભગવાન નરનારાયણનું નિર્માનીપણું? જોયું સંતો, તમે અમારા બે ભાઈ ઉપર અને આ બદ્રિકા આશ્રમમાં નવયોગેશ્વરને કલાપ ગામના ઋષિ મુનિવાઈ જે કોઈ અમે સાધન તપ ભજન કરીએ છીએ એના ઉપર કરુણા કરીને દર્શન દેવા આવ્યા છો. હે, સારું કર્યું કરુણા કરીને અમને દર્શન દીધા. સંતો, મને ઘણા દિવસથી તમારા દર્શનની ઈચ્છા થયા કરતી કે મારા વાલા સંતો અહીં આવે ને મને દર્શન દે, કેવું સારું. પણ સંતો, થોડા પુણ્ય હોય તો તમારા દર્શન થતા નથી હો. હા, થોડા પુણ્યવાળાને તમારા દર્શન અતિશય દુર્લભ છે સંતો, ન થાય. બહુ પુણ્યના ભેગા થયા હોય એને સંતો દર્શન દે, એને આંગણે સંતો આવે, હે એને ઘરે સંતો પંક્તિ કરીને એનું જમે, એને સંતો પાસે બિહારીને બે મીઠી વાત કરે, એને સંતો થોડીક સેવા સીંધે. બોલો, અને જેના ઇથી વધારે પુણ્ય ઉદય થયા હોય ને એને સંતો બરાબરનો સભામાં ઊભો કરીને લંગરાવીને અપમાન કરે ને અંગૂઠા પકડાવે, એ તોળી બહુ પુણ્યવાળાને મળે એ લાભ. સમજ્યા? ભલે બાપુ બહુ ગાળ્યું દેતા ભગતને, પછી ભગતને ટેવ પડી ગઈ, ગાળ્યું દે પછી ઉઠે, નહીતર પુણ્ય ઓછા મનાતા, ન ગાળ દે ને તો. કે એ લોકોના એ ધણીઓને પણ તમારા દર્શન દુર્લભ છે, થાય થાય ને ન થાય. બાકી એમને બીજું બધું ઘણું, પત્નીઓને છોકરાઓને સમૃદ્ધિઓને સ્તુતિ કરનારાઓને પૂજા કરનારાઓને એના મંદિરોને એની બોલબાલાઓને એના પુરાણોને બધું ખરું, પણ સંતો તમારા દર્શન એને દુર્લભ છે. હે, હા, એ બધું મળવું હાવ હેલું છે, પણ સંતો તમારા દર્શન ઘણા દુર્લભ છે. મુક્તિ અનંત ચરણ તવ દાસી, તવ સેવ સે મિલે બિન પ્યાસી. આમ તો ચાર પ્રકારની મુક્તિ કીધીશ, પણ અહીંયા સ્વામીએ અનંત મુક્તિ કહી નાખી. કેમ જે મુક્તિના અનંત ભેદ છે, એક બે નથી. મુખ્ય ચાર પ્રકારની મુક્તિ કીધી, પણ અનંત પ્રકારના મુક્તો છે, માટે મુક્તિ અનંત પ્રકારની થઈ કે ન થઈ, મુક્તના ભેદ બહુ છે, તો મુક્તિના અનેક ભેદ થતા મુક્તિ અનેક થઈ કે ન થઈ. મુક્તિ અનંત ચરણ તવ દાસી, હે સંતો, સર્વે મુક્તિઓ, અનંત પ્રકારના મોક્ષો તમારા ચરણના ગુલામ છે. બોલો, દુનિયા આખી મુક્તિ મળે, મોક્ષ મળે, મારું કલ્યાણ થાય એમ હળિયું દે છે ને, એ મુક્તિ ને કલ્યાણને મોક્ષ તો તમારા ચરણની સેવા કરશ. હે સંતો, એ તો તમારા દાસ છે, મુક્તિ તમારી દાસીઓ છે. તવ સેવ સે મિલે બિન પ્યાસી, તમારા ચરણની સેવા કરવાથી મુક્તિ તો વગર ઈચ્છે પણ મળી શકે છે, બિન પ્યાસી. તમને મુક્તિની કોઈ પ્યાસ ન હોય, ભૂખ ન હોય, પડીએ ન હોય, પણ સંતોની જો સેવા કરો ને તો મુક્તિ હાથ જોડતી જોડતી તમારી સેવામાં આવી જાય. તમારે એની પડી ન હોય ને તોય મુક્તિ મોક્ષ તમને હાથ જોડીને એમ કે મને રાખો, દયા કરો. હે સંતો, આવો તમારો મહિમા છે. હવે આપણે બધા સંતોની વાંહે દોડતા નથી, મોક્ષની વાંહે દોડીએ. હવે મોક્ષ બધા જ પ્રકારના સંતોના ચરણના ગુલામ છે. આપણે સંતોના જો ગુલામ થાય ને તો આ મોક્ષ ભોક્ષ બધા આપણા ગુલામ થઈને વાંહે હાથ જોડતા જોડતા દોડે, એમ છે મને રાખી લો તમારી સેવામાં. આવો મહિમા આપણે સમજશું કે દી અહમ જાશે ને તે દી. આપણને આપણો મહિમા ઓછો થાય ને, અને આપણો મહિમા બીજાને થાય એવી ભૂખ અંદરથી હા વહી જાય ને, ત્યારે સંતોનો આવો મહિમા અવશ્ય થશે, નડે છે. આ મેં કહ્યું ઈ સો નહીં દુર્લભ તું મહી, તવ મહિમા જાનત હે તું મહી. સો નહીં સંતો, એ મુક્તિ દુર્લભ નથી, સો નહીં દુર્લભ તું મહી. સંતો દુર્લભ તમે છો, મોક્ષ દુર્લભ નથી. તિન સે વલ્લભ હો તુમ મોઈ. સંતો તમારો મહિમા હું જાણું છું, એ મુક્તિ ફુક્તિથી વધારે સંતો તમે મને વાલા છો. બહુ સરસ વાત કરે છે. જપ તપ તીર્થ તવ મહિમા જાનત હે હમ હી. તમારો મહિમા હું જ જાણું છું, ભગવાન સંતોને કહે છે. સંતો તમારો મહિમા હું જ સમજી શકું છું, જગત નહીં, બીજા કોઈ નહીં. ને વાત સાચી છો, સંતનો મહિમા ખરેખર એક ભગવાન જ સમજે છે કે આ સાધુ કેવા છે. જગત હું જાણે સંતને, સંતને જાણે ભગવાન. જગત બિચારા પાસે આપણે એવી આશા રાખી કે એ આપણને સમજે, એ શું સમજે, એ શું સમજે બિચારા, જેને સ્ત્રી ધનને માન મોટાપનો જ મોહને મહિમા થઈ ગયો છે, એ સંતનો મહિમા સમજે. જેને પોતાનું નકરું ઘમંડ જ હોય, હું કરતા એવો નકરો દાંડીઓ લઈને રખડતા હોય, એને વળી સંત ભક્તોનો મહિમા થતો હશે. આપણી જ ભૂલ કે એ લોકોને આપણે આપણો મહિમા સમજાવવાનો વિચાર થાય, સંકલ્પ થાય. જો ભગવાન કહે છે તવ મહિમા જાનત હે અમહી, તમારો મહિમા હું જાણું છું. અને ભગવાન આપણને માને, આપણને જાણે, બસ થઈ ગયું ને, પછી હું બીજે ખડ ખાવાનું કયો. હે વાલાય રસના ચાખણ હાર છાશતે નવ પીવેરે લોલ. ગોલોકાદિક ધામ હી જોઈ, તિન સે વલ્લભ હો તુમ મોઈ. ગોલોકાદિક જે સર્વે ધામને વિભૂતિઓ મારી છે, તે મને તમારા જેવી વાલી નથી. સંતો તમે મને બહુ વાલા છો. જપ તપ તીર્થ વ્રત જો દાના, યોગ યજ્ઞ વેદ પઢે પુરાના. તાસે અધિક માનત હું તુમકુ, પ્રાણ સે વલ્લભ હો તુમ હમકુ. બોલો, જપ તપ તીર્થ વ્રત દાન યોગ યજ્ઞ કોઈ વળી વેદ ભણે, સમજાણું, એ બધાય કરતા પ્રગટ પ્રભુ એવો મને સાક્ષાત તમે ભગવાન માનનારા હે સંતો મને સૌથી વધારે વાલા છો. આવું બોલે, સો મે સત્ય કહત હું બાતા, સબ મહિમા તવ કહ્યો ન જાતા. હે સંતો, આ વાત હું ખાલી કહેવા ખાતર નથી કહેતો, ખાલી હારું લગાડવા નથી બોલતો, ખાલી તમે આવ્યા છો મારે આવો ઔપચારિકતા ભર્યો બધો ભાવ દેખાડવો પડે, આવું બધું કરવું પડે ઘરે આવ્યા છો તે, એમ માની નથી કરતો, હકીકત કહું છું. બોલો, સૌમે સત્ય કહત હું, મને તમારો જેવો છે મહિમા એવો જ બોલું છું. જરાય દોરાવાય વધારે હું દંભ કરીને કહેતો નથી, ઘણાને મહિમા કહેવાની ટેવ હોય છે પણ દંભ દેખાડો એમાં બહુ હોય છે, એવો ખરેખર મહિમા હોતો નથી, પણ હું તમારો વિશ્વાસપાત્ર નિષ્ઠાવાન છું, તમે કાં સમજો નહીં એમ જણાવવા સારું. સંતની આગળ એવા એ લટુડા પટુડાની દેખાવને વાણી વર્તન કરે કે સંત બિચારા ભૂલા પડી જાય, સંત એમ જ માને કે આ તો બહુ મારે વિશે હેતવાળોને તોડી નાખે એવી નિષ્ઠાવાળો છે, પણ ટાણું આવે તો છોટલા છોટલા નીકળી જાય, બિચારાને માંડે ઉભા આવવા, વાતું મતું એવું માય નહોતું, દેખાડો વધી ગયો તો એને બિચારાને ખબર ન રહી. એટલા માટે એક વાત ખાસ ધ્યાનમાં લેજો, ભગવાન તો કદી છેતરાતા નથી, એટલે એમને તમારે જે કહેવું હોય મોટી મોટી જબરા શબ્દોમાં સ્તુતિ કરવી, પણ સંતને જ્યારે વખાણો ને ત્યારે જેટલું હૈયામાં માધ્યમ હોય ને એટલું જ કહેવું, દોરાવા ઓછું કહેવું. કોઈ દી બિચારા સાધુ સંતો ભક્તોને ભૂલા ન પાડવા, હોય તો કેવું ચકાસીને કહેવું કે હું એનો મહિમા જેટલો ગાઉં છું કહું છું એટલો ખરેખર મને છે, દેશકાળે નભશે મારી બોલેલી વાત, પછી ગળવાની જ નહીં થાય ને, તપાસવું જોઈએ. ઘણા તો આપણને હારું લગાડવા જ પત્ર લાંબા લખતા હોય છે, એમાં વખાણ લખતા હોય છે, મોઢે વખાણ કરતા હોય છે હારું લગાડવા જ, અને આ પ્રવચનો જે થતા હોય છે ને ઉત્સવ સમયમાં એ તો માત્ર મોટે ભાગ્યે એકાબીજાની હરીફાઈમાં એકબીજાથી વધારે વધારે વખાણના શ્રેષ્ઠ શ્રેષ્ઠ શબ્દો ગોતીને બરાબરનું હારું લગાડીને આમ જમાવી દેવાનું જ હોય છે, એને બરાબર સમજી રાખવું પડે કે જેમ કોઈ નાટક કે ફિલ્મ થતું હોય એમાં જે પાત્ર જેને દેવામાં આવ્યું હોય એને એ રીતે સર્વે અદા કરવી જ પડે છે, એમ પ્રવચનકારોની સ્થિતિ હોય છે, અને બિચારી જનતાને ખબર હોતી નથી કે આની આ બિચારાની સ્થિતિ છે. અને કેટલી જગ્યાએ મોટા ઉત્સવ સમયમાં બે મોઢે વખાણ કરનારા પ્રવચનકારોને પ્રવચન બંધ કરીને જેવા આઘા પાસા થાય એટલે તરત જ જેના એણે સભામાં વખાણ કર્યા હોય ને એની જ પાછા બે મોઢે ત્યાં ત્યાં નિંદા કરતા મેં સાંભળ્યા છે. બોલો, સાચા ભક્ત બિચારે એવો કાંઈ દેખાડો કરતા ન હોય અને ખૂબ દિલથી મહિમાને નિષ્ઠા રાખીને વચને બધું ફના કરી નાખે એવા હોય, એક વચન એવું અને બોલ્યો તો ખાલી છે ને બટરિંગ્યો ભગત, બટરિંગ જ મારતો હોય. આવાથી બચવું, ભગવાનને પ્રાર્થના કરવી કે દંભીથી મને હૌ પ્રથમ બચાવજો. એટલે ભગવાન નારાયણે ચોખવટ કરી નાખી કે હે સંતો, તમે દેશ વિદેશમાં ધરા ઉપર સ્વર્ગમાં બ્રહ્મલોકમાં બધે જાઓ છો અને ત્યાં પણ તમારી લોકો દેવો ઈશ્વર સ્તુતિ કરે છે, એ બધા જેમ ક્યાંક ક્યાંક દંભડોળથી ઉપચારિકતાથી તમારું વ્રત તપ જોઈને આશીર્વાદ પડાવી લેવા, હારા થવા કાંઈક સભામાં વખાણ કરતા હોય બધાને તમારી એને નિષ્ઠા દેખાય એટલે કરતા હોય, એમ હું ન જ કરતો. સંતો, સો મેં સત્ય કહું છું બાતા, મેં તમારો જે મહિમા કહ્યો એ મને છે એટલે કહ્યો છે, મારે તમારી પાસેથી કોઈ સ્વાર્થ નથી સંતો, અને મારે કાંઈ હારા થવાની જરૂર નથી, કેમ જે હું હારો જ છું. હારા થવાની એને જરૂર પડે છે કે જે હારો હોય નહીં, સમજાણું? જે બહુ હારો થવા કરતો હોય ને, એટલે સમજી લેવાનું કે આ હારો નહીં હોય, એટલે જ આને હારો થવા માટે આવા બધા લટુડા પટુડા કે માખણ પિંડી કરવી પડે છે. અને તમને કહું, કુબડો બહુ વધારે મેકઅપ કરે, સમજાણું? અને ફોસી બહુ મોટા મોટા ડીંગા મારે, ફોસીના હૈયામાં બીક હોય એટલે બહુ સુરિતાની વાત કરવી પડે, અને કુબડાના હૈયામાં બીક હોય છે કે હું કુબડો છું શોભીશ નહીં એટલે એને ઝાઝવો બધો મેકઅપ કરવો પડે, એમ જે ભંગારિયા છે ને એને ઝાઝો દંભ કરવો પડે, ઝાઝું એને બીજાને હારું લગાડવા વર્તન ને વાણી વાપરવા પડે છે. બાકી હારા ને એ ક્યાં વાત જ રહી, ભગવાન કે હું હારો છું એટલે મારે કાંઈ ખોટું તમારું વખાણ કરીને ખોટું ખોટું બોલીને મારે શું લેવાનું? માટે સૌમે સત્ય કહો તો હું બાતા, સબ મહિમા તવ કહ્યો ન જાતા. એટલે પાછા વળી પ્રભુ એવું બોલ્યા કે સબ મહિમા જેવો છે એવો બધો જ તમારો મહિમા તો સંતો કયો ન જાતા, કયો જાતો નથી, કહી શકાતો નથી. આવું ભગવાન બદ્રિકા આશ્રમમાં સંતો આગળ બોલ્યા. ઓહો હો, અદ્ભુત વાતો છે. સો તુમ આજ મિલે સાક્ષાત, તે તમે આજ સંતો મને સાક્ષાત મળ્યા, મારા ઉપર બહુ કરુણા કરી. ભગવાન આવું બોલે છે, બોલો. કરત અખંડ ચિંતવન મેરો, હવે તમે મને આટલા વાલા છો એનું કારણ હું? બહુ સરસ બોલે છે. કરત અખંડ ચિંતવન મેરો, મોબિન ન ચાહત જો અનેરો. હે સંતો, તમે અખંડ મારું ચિંતવન કરો છો, મારા વિના તમે બીજું કાંઈ ઈચ્છતા નથી, માટે મને તમે બધાય કરતાં વધારે વાલા છો. બોલો, આપણે ભગવાનને વાલા થવું છે, આવા વાલા થવું છે કે ખાલી ભગવા કપડાં પહેરી માથે ટકો મુંડો કરીને એ બધાની ઉપર પ્રભાવ પાડી દેવો છે? બીજી ત્રીજી બધી વાતથી તમે બીજા બધા ઉપર પ્રભાવ પાડી શકો છો, પરમેશ્વર ઉપર નહીં. પરમેશ્વર ઉપર જો તમારે પ્રભાવ પાડવો હોય તો આ ચોપાઈ ધ્યાનમાં લો. કરત અખંડ ચિંતવન મેરો, ભગવાનને કઈ વાતની અસર થાય છે એનું જે અખંડ ચિંતવન કરે છે એની જ ભગવાનને ખરેખરી અસર થાય છે. મોબિન ન ચાહત જો અનેરો, અને ભગવાન સિવાય બીજું તમે કાંઈ ન ઈચ્છો તો ભગવાનને તમારો બહુ પ્રભાવ પડે છે. બાકી તમે ગમે એવા હો નહીં, ભગવાનને તમારી કોઈ કિંમત નથી. પણ આ બે વાત જો તમારામાં આવી ગઈ, એક અખંડ પરમેશ્વરની લગ્ની વૃત્તિ અને બીજું ભગવાન સિવાયની તમે કોઈ ઈચ્છા જીવતી ન રવા દો, ભગવાન સિવાયના તમામ સંકલ્પોને ઠાર મારો, ભગવાન સિવાય કોઈ વિચાર તમને ગમે જ નહીં એવા તમે થઈ જાઓ, તો ભગવાન તમારા દર્શન ઈચ્છે છે. અને તમને ભગવાન દર્શન દેવાને રાજી કરવા માગે છે. બાકી તમે જે હો તે, ભલે ને અનંત બ્રહ્માંડના સંચાલક હો, હે ભલે ને તમારી દુનિયા આખીમાં બોલબાલા બોલતી હોય, ભલે ને દેવો ઈશ્વર હોય તમને વંદન કરતા હોય ને સ્તુતિ કરતા હોય ને તમારા પુરાણો ગવાતા હોય ને તમારા મોટા મંદિરો જગતમાં બંધાતા હોય, ભગવાનને કાંઈ પડી નથી. ભગવાનને તો એક ભગવાનનું જ અખંડ ચિંતન કરનારા અને ભગવાનની મૂર્તિ સિવાય જેને કોઈ સંકલ્પ થતો નથી, જેને કોઈ ઈચ્છા થતી નથી, એવા જે સંતો ભક્તો છે એનો જ મહિમા ભગવાનને છે અને એની જ ભગવાનને પડી છે. બાકીના ભલે હડિયા પાટી કરતા, ભલે આ બ્રહ્માંડોમાં મોટે વધારતા ડીંગા દેતા, ઐશ્વર્ય પ્રતાપને ભોગવતા, જ્યાં હોય ત્યાં પોતાનો મહિમા કોકના માથામાં ફિટ કર્યા કરતા, ભલે કરતા બિચારા, ભગવાન આગળ આનું બિચારાનું કાંઈ હાલવાનું નથી, આ ભૂલા પડી ગયેલા છે એને ખબર નથી રહી કે અમારે શું કરવાનું હતું, શું કરું છું, ક્યાં જવાનું હતું, ક્યાં જાઉં છું, ખાઈ ગયું. ભગવાનની માયાએ જ એનું ખેવી નાખ્યું, સમજાણો. ગ્રસ્તા આશ્રમનું ખેવી નાખે માયા કહેવાય, અને ત્યાગાશ્રમ વાળાનું ખેવી નાખે મહામાયા કહેવાય. ડૂસા કાઢીને કે હવે કરવું હું, હે ભગવાન અમારી તમારી એ માયા અને મહામાયા થકી રક્ષા કરજો. કારણ ને મહાકારણ બે શરીર છે, એને ભલભલાને ગોથા ખવાડી દીધા છે. ભગવાન શ્રી હરિ બચાવે એનાથી આપણને, એટલી ભગવાનને આ સ્તુતિ કરી. ધર્મદાદાને આ સ્તુતિ કરવી, કેમ જે ધર્મદાદાની આજ પુણ્યતિથિ છે. હે ધર્મ પિતા, હે ભક્તિ માતા, અમારી રક્ષા કરજો. ધર્મ ને ભક્તિ કરશે ક્ષેમ, અમારું ક્ષેમ કરજો. ક્યાંક પરમેશ્વરની માયા અમને પરમેશ્વરમાંથી જ પછાડે નહીં. જોયું ભગવાનને શેનો પ્રભાવ પડે છે, જોયું ભગવાન કઈ વાતમાં ફિદા થઈ જાય છે, જોયું ભગવાન કેવાને મળવા ઈચ્છે છે, જોયું ભગવાન કેના ઉપર રેડિયા રપટ રાજી થઈ જાય. જોયું તમે જે એનું અખંડ ચિંતન કરે છે એના ઉપર, જેને એના સિવાયની કોઈ ઈચ્છા નથી એના ઉપર. અખંડ ચિંતન કરનારા ઘણા હોય, પણ પાછું કાંઈક ભગવાન સિવાયનું ચિંતન કરીને માગતા હોય, ઈચ્છતા હોય, લાલચ હોય, રાગ હોય, એટલે બે વાત લખી નાખી. અખંડ ચિંતન તો કરે છે, પણ એ અખંડ ચિંતન પણ કોઈ બીજા પદાર્થ માટે નહીં, માત્ર મારી મૂર્તિ માટે જ કરતા હોય. બીજો કોઈ ભાવ ન હોય, બીજી મારી મૂર્તિ સિવાયની કોઈ ઈચ્છા જ ન હોય, એવા સંતો ભક્તોને ભગવાન તમે મારા ઉપર કરુણા કરીને મને દર્શન દીધા એમ બોલે, બીજા ન કે. છે ને ઊંડું, કરત અખંડ ચિંતવન મેરો, મોબિન ન ચાહત જો અનેરો, જનકુ દેવત મેરો જ્ઞાના. આ ત્રીજી વાત આવી. અને વળી જનકુ દેવત મેરો જ્ઞાના, તમે સંતો લોકોને મારું જ્ઞાન વહેંચો છો. લોકોના માન અપમાન સહન કરીને, એની અજ્ઞાનતા કે એની મૂર્ખાઈને નહીં જોઈને, માફ કરીને મારી કથા વાર્તા કર્યા કરો છો, મારો મહિમા જગતમાં ગાયા કરો છો, માટે મને બહુ વાલા છો. કાંઈ પણ અપેક્ષા વિના તમે લોકોને મારું જ્ઞાન આપીને અભયદાન આપો છો. અભયદાન જેવું દાન જગતમાં બીજું કોઈ નથી, તે તમે દેનારા છો. સર્વસ્વનો ત્યાગ કર્યા પછી સર્વથી ઉચ્ચ કોટીનું જે દાન, એ તમે જ સંતો જગતને આપો છો, અભયદાન. ક્યાંય મળે નહીં અભયદાન, કોઈ દુકાનમાં પ્રાપ્ત ન થાય. આ દુનિયામાં કોઈ એવો માણસ નથી કે જીવને અભયદાન આપી શકે, કોઈથી આત્માને અભયદાન નથી આપી શકાતું. એ બધા દીકરાના દાન દે, પૃથ્વીના દાન દે, હોનાના દાન દે, ધનના દાન દે, આવેલા તમારા બીજા ત્રીજા લૌકિક વિઘ્નો ટાળે. જીવાત્માને અભયદાન નથી આપી શકતા, એ સંતો આપી શકે છે. બોલો, એ મુક્તિ એ મોક્ષ સંતો દે છે. કેમ જે મોક્ષ મુક્તિ અનંત પ્રકારની સંતોના ચરણની સેવા કરે છે, એની દાસીઓ છે. માટે એકાદ દાસી કોકને દઈ દેવી એને કાંઈ વાર નથી. પહેલાંના રાજાઓ દીકરી પરણાવતા ને ત્યારે 200-200 દાસીઓ દીકરીને કરિયાવરમાં આપતા, કારણ કે હજારો દાસ દાસીઓ એને ઘેરે હોય. એમ સંતોને અનંત મુક્તિઓ દાસી તરીકે સેવે છે, એની ગુલામ થઈને રહે છે. એ કોઈક ભગત વળી સંતોને હાથ જોડે, એક દાસી એને દઈ દે, મુક્તિ મળી ગઈ, અભયદાન મળી ગયું, મોક્ષને જ અભયદાન કહે. એ સંતો આપી શકે છે. કાં ભગવાન આપે? એટલે જ ભગવાન અને ભગવાનના સાધુને જ મોક્ષના દાતા કહ્યા છે. બીજા બધા સમર્થ મોટા પદવીધારી ગણાય હોય પણ એને જ મોક્ષના દાતા તરીકે ક્યાંય કોઈ બિરદાવતું નથી. આ વાત પણ સમજવા જેવી છે. અને કલ્યાણના આકાંક્ષી હોય ને એને કામની છે. બાકી આ જગતમાં કે સત્સંગમાં મોટાઈના જ ભૂખ્યા જે હોય છે ને એને તો ઉપલ્યો વ્યવહાર ને ઉપલી બધી રીતભાતથી સંતોષ હોય, અને એમાં જ એ બિચારા ધોડીને રાજીપો સમજતા હોય અને પૂરું કરતા હોય છે. પણ જેને આત્યંતિક કલ્યાણની ભૂખ પેટમાં ભડભડતી હોય એને આ બધી કથાઓ બહુ જ કામની છે, વિચારવા જેવી છે. અને જે જે અજ્ઞાન પોતામાં પડ્યું હોય એને આ કથારૂપી સાધનથી ખોતરી ખોતરીને કાઢી નાખવા જેવું છે. ટાણું છે આજ આપણે માટે. અદ્ભુત વાત છે. તમે લોકોને હે સંતો મારું જ્ઞાન આપો છો, મારા ચરિત્ર ગાવશો, કથાઓ કરીને મારો નિશ્ચય કરાવો છો, તો એમાં તમારો નિશ્ચય, તમારો મહિમા વધારવાની તમને ઈચ્છા જ નથી. તમે મારો મહિમા વધારો છો, મારો નિશ્ચય લોકોને કરાવો છો, માટે કહે છે મને બહુ વાલા છો. તન મન અર્પી દીએ મોય પ્રાણા. સંતો તમે તન મન અને તમારો પ્રાણ મને અર્પણ કરી દીધો છે. બાય બાય. કેવી પડે વાતું, વાહ વાહ. તમે બધું મને અર્પી દીધું છે અને મારા પાસેથી પાછું કાંઈ જોતું નથી. તમારી પાસે જે હતું એ મને દઈ દીધું, બીજું કાંઈ તમારે જોતું નથી મારી મૂર્તિ સિવાય. માટે સંતો તમને ધન્ય છે. જપ તપ યોગ યજ્ઞ અનેક પ્રકારના વ્રત તથા અનંત પ્રકારના દાન, આ બધા સાધન તમારા એક લવ સત્સંગની આગળ એક અંશ જેટલા પણ થઈ શકતા નથી. માથું ડોલાવી દેવી વાત છે ને. ફરી વાર કહું, સાંભળો. જપ તપ યોગ, ઘણા કહે છે ને મારે અષ્ટાંગ યોગ સાધવો, આમ કરવું તેમ કરવું. ઘણા કહે છે ને મારે યજ્ઞો કરવા છે. ઘણા કહે મારે બહુ તપ કરવા છે. ઘણા કહે બહુ મારે જપ કરવા છે. ઘણા કહે મારે અનેક પ્રકારના વ્રત કરવા છે તથા ઘણા કે અનંત પ્રકારના મારે દાન દેવા છે. આ બધા સાધન હે સંતો, એક લવ સત્સંગની આગળ તમારા જેવા સાધુનો એક લવ સત્સંગ કરે એની આગળ એક અંશ જેટલા પણ થઈ શકતા નથી. સંતોને ચડાવ્યા બરાબર ભગવાને. બોલો. ગુણાતીતાનંદ સ્વામી કે સત્સંગ એટલે શું? તો કે મોટાને હાથ જોડવા અને કી એમ કરવું, એટલો સત્સંગ છે. અદ્ભુત વાત છે. અને ગોપાલ સ્વામી બોલ્યા જે મોટામાં અભિનિવેશ થયો કોને કહેવાય? ત્યારે કે પરમેશ્વર અથવા મોટા સંત. કોઈકનો લાખોનો વ્યવહાર ધૂળમાં ભેળવી દે તો પણ સંકલ્પ ન થાય તો એ અભિનિવેશ કહેવાય. એવા સત્સંગને અહીંયા બિરદાવ્યો છે. સમજાણું? જેવા તેવા સત્સંગને નહીં હો. સભામાં જઈ આવ્યા ને ડીંગા દઈ આવ્યા ને મફતિયું ખાઈ આવ્યા રવિ સભામાં, એને કાંઈ સત્સંગ ન કહેવાય. હો, ઘરે રાંધવું નહીં. હા, આખા ભાંડડા બાંડડા બધા 8-10-15 જેટલા જમે અને થોડી ઘણી પાવતી ફાડી નાખે. અમને ખબર છે, અમે રવિ સભાઓ કરીએ છીએ ને, ખર્ચો કર્યો હોય ને એથી ત્રીજા ભાગની એ પાવતી આવતી નથી. એટલે ખબર પડે છે કે અમારી રવિ સભામાંથી લોકો કેટલું સમજ્યાશે. એ ખ્યાલ તો આવી જાય છે કે એણે હું ઉતાર્યું, ખાવાનું પેટમાં ઉતાર્યું. કથા બધી ભૂલી જાય છે લાલજીબેન જેમ. કથા થોડી ઘણી યાદ રહેતી હોય તો એટલી ખબર રહે કે આખા કુટુંબે ખાધ્યું, રાંધવાનો પરિશ્રમ ઘેરે પડ્યો નહીં, એક પિકનિક જેવું થઈ ગયું અને પ્રસાદ મળ્યો અને કથા મળી અને વળી પાછું એ પ્રમાણે આપણે પાવતી ફડાવીને બિલ ચૂકતે ન કરીએ તો પુણ્ય થાય પાપ થાય? એલા બોલો. અને જાણે જે પુણ્ય રળી આવ્યા, સત્સંગ કરી આવ્યા, એવા સત્સંગની આયા મહત્તા નથી ગાતા ભગવાન નારાયણ. આ બધાએ ધ્યાનમાં રાખવું. જપ તપ યોગ યજ્ઞ અનેક પ્રકારના વ્રત તથા અનંત પ્રકારના દાન, આ બધા સાધન તમારા એકલવ સત્સંગની આગળ એક અંશ જેટલા પણ થઈ શકતા નથી. લોકોને અભયદાન કરનારા તમે આજે મને મળ્યા છો, લોકોને અભયદાન કરનારા સાધુ છે એવા તમે આજ મને મળ્યા છો. દુનિયામાં તમારા સમાન બીજું કોઈ નથી સંતો. લ્યો, ભગવાને સંતોને સમજાવી દીધું કે તમારે મારામાં જ ગુલતાન રહેવાય, તમારા જેવું કોઈ આ જગતમાં નથી. તો તમે જેને ભજને કરીને આવા થયા છો એવો જે હું, તે મારા જેવું જ કોઈ હોય જ ક્યાંથી? માટે તમારે ક્યાંય મન ન લઈ જવાય, મારામાં જ ગુલતાન રહેવાય. આ સ્તુતિમાંય જાણે કે ભગવાન સંતોને ઉપદેશ દે છે. તમારા મળવાથી હું સ્વયં પોતાને ધન્ય ભાગ્ય માનું છું. વાહ પ્રભુ વાહ. હે સંતો, તમારા મળવાથી હું સ્વયં પોતાને ધન્યભાગ્ય માનું છું. પછી તમે મળો ને જગત કદાચ તમારું અપમાન કરે તો તમે ચિંતા ન કરતા, એની પાસેથી હું અપેક્ષા રાખવાની. બોલો. પરોપકાર જેવા તમારા ગુણ અનંત અને અપાર છે, તે એટલા બધા અગણિત છે કે તેને મુખથી કહેવા છતાં તેનો પાર આવતો નથી. હે સંતો, હું મારે એક મુખે કેટલું કહું, તમારા ગુણોનો અંત કોઈ લઈ શકે તેમ નથી. દયાળુ શ્રી નારાયણ ઋષિ આવી રીતે રસભર્યા અમૃતમય વચન બોલ્યા. રસભર્યા અમૃતમય વચન છે આ, આ સામાન્ય વાત નથી. આ ઋષિઓએ ઉપર કહેલા ભગવાનના વચનોમાં એમની મોટાઈ દેખી, ધન્ય છે. જુઓ હવે સમજવાનો પોઈન્ટ અહીં આવ્યો. વખાણ કોના કર્યા ભગવાને? સંતોના. ત્યારે સંતો મનમાં શું સમજ્યા કે આ તો પ્રભુ આપની મોટાઈ છે. મોટાઈ ગાય પોતાની, પણ એને સમજાણી પરમેશ્વરની. ત્યારે ઘણી વખત આપણા કોક વખાણ કરે ત્યારે આપણને આપણી મોટાઈ સમજાય છે. બહુ મોટી આ ભૂલ છે. મોટાઈ તો જેણે આપણા વખાણ કર્યા એની છે કે એણે ઉદાર દિલે આપણે જેવા તેવા હોવા છતાંય આપણા આટલા ગુણ ગાઈને બિરદાવ્યા, માટે એની મોટાઈ છે કે એ આપણા વખાણ કરી શીખ્યા, બિરદાવી શીખ્યા, વખાણી શીખ્યા. ત્યારે આપણે આપણે ફૂલાઈ જઈ આપણામાં શ્રેષ્ઠત્વ માની લઈએ છીએ, અને એમ થાય છે કે જોયું ને, જોયા સાંભળ્યા ને બધાએ મારા ગુણ, હું કાંઈ જોવો જા હજી ગાઓ, થોડાક હજી ગાઓ, હજી આ વાત તો કરવી રહી ગઈ તમારે, સમજાણું? હા, મેં આ પુસ્તક લખ્યું છે એ તો બરાબર, પણ આ લખ્યું છે એ તમે કેમ કીધું નહીં? સમજાણું? હું પાણી ખાતું તો સંભાળું છું, પણ બે વાર અમે સીજીવાડી સંભાળી હતી, તમારે કેવું રહી ગયું? આટલું મેં આ કર્યું હતું, આટલું મેં આ દાન કર્યું હતું, મેં આ સહન કર્યું હતું, આઈ મેં જો એવું કેવું કર્યું હતું? એમ માલિકો પોતે પણ પોતાના વખાણે ચડી જાય. આવો આ જીવ નબળો થાય અને વળી મોટો ભગતડો થઈને પૂજાય પાછો, અને એમાં પાછો ખુશ બહુ થાય. ભારે કર્યો આ કથા તો આપણા કારણ શરીરને સોલી નાખે છે, આપણું બધું અજ્ઞાન હાવ ઉઘાડું કરે છે. હે, હેઠું જોઈ જવું પડે એવી આ તો કથા આવે છે, બહુ ઝીણી. હેઠ હેઠ ઊંડે સુધી ઘાંચી જાય, પોપડા કાઢતી જાય છે. અદ્ભુત આધારાનંદ સ્વામીએ ગ્રંથ લખ્યો છે, સ્વામીને લાખો લાખો મારા વંદન છે. ઋષિઓએ ઉપર કહેલા ભગવાનના વચનોમાં સંતોએ ભગવાનની જ મોટાઈ દેખી. વિનય ભર્યા શ્રીહરિના વચન સાંભળીને તે ઋષિઓની આંખોમાંથી પ્રેમના આંસુઓ વહેવા લાગ્યા. અહમના તિખારાઓ નહીં, અહમનું એસિડ આંખેથી જરવા નહોતું માંડ્યું. પોતાના વખાણ સાંભળીને પ્રેમના આંસુડાની નદીઓ વહી છે. પછી તેઓ ભગવાન શ્રી નારાયણની સ્તુતિ કરવા લાગ્યા. જુઓ હવે પાછા સંતો ભગવાનના વખાણે ચડશે. જોયું, ઓલે આના વખાણ કરે, આ ઓલ્યાના કરે, એવી આ અલૌકિકતા અને દિવ્યતા છે. ખરેખર ત્યાં માયા હોય જ નહીં. જ્યાં હવ હવના વખાણ વધી વધીને કરતા હોય ત્યાં ભગવાન હોય નહીં, એને સત્સંગ કહેવાય નહીં. જોજો તમે, જ્યાં હવને જ મોલ લાવવા, હવને જ આગેવાન બતાવવા જ્યાં દાખલા થતા હોય, એવા કોઈ પણ પ્રસંગો ભગવાનને ગમે નહીં, ત્યાં કળિયુગનો વાસ કહેવાય. અહીં તો એકાબીજાની મોટપ વધારવાનો જ ભાવ રહે છે. સંતો કહેવા લાગ્યા, બધા મુનિઓ ગદગદ કંઠ થઈ ગયા અને વિનયપૂર્વક બોલવા લાગ્યા, હે સ્વામીન, અમારા પ્રાણોના જીવનરૂપ આપને ધન્ય છે. આજે અમને આપના દર્શન થયા. જોયું ઓલા કે તમારા દર્શન થયા એથી હું ભાગ્યશાળી, આ કે તમારા દર્શન થયા એથી અમે ભાગ્યશાળી. શેન મજા આવે એવો સત્સંગ, આવો સત્સંગ હોય એને સત્સંગ કહેવાય. અને એવા સત્સંગનો મહિમા હમણે કયો એ આવ્યો. એકબીજાની ઈર્ષા કરવીને, એકબીજાને દબાવીને પોતાનો યશ વધારવો, કોકનો યશ પોતે ખાઈ જવો, કોકને આવતો હોય ભાગ્યમાં બરાબરનો સાચી રીતે તોય એને ભાગ્ય ન જવા દેવો, થોડો પોતે લઈ લેવો. આને જ કાંઈ સત્સંગ કહેવાતા છે. આ તો સત્સંગમાં કુસંગ છે. પોતે ડૂબી જાય ને બીજાને ઉપસાવે એને સત્સંગ કહેવાય. આ રીત એ છે. નારાયણ સંતોને ઉપસાવે છે અને સંતો નારાયણને ઉપસાવે છે. દેખો, સંતોની આગળ નારાયણ જાણે નાના હોય, ડૂબી જતા હોય એવું બોલે છે, ત્યારે સંતો ભગવાનની આગળ કાંઈ પોતે ન હોય એમ બોલે છે. અને આપણી અહીંની રીત જોજો, સંસારની, જગતની, દુનિયાની, અત્યારનો કહેવાતો સત્સંગને સંપ્રદાયની જરાક ઝીણી દ્રષ્ટિએ રીત જોઈ લેજો. આ માયલી રીત દેખાતી હોય તો સત્સંગ કહેવાય અને ત્યાં જ સુખ શાંતિ થાય, બીજે તો થાય જ નહીં. અંતે દુખિયા થવાય થવાય ને થવાય. જ્યાં હવ હરીફાઈએ છેડ્યા હોય ત્યાં સુખ શાંતિ ક્યાંથી હોય? હે, જ્યાં હવને મોટા થઈ જવું હોય ત્યાં ક્યાંથી હૈયું ઠરશે? હે સ્વામીન, અમારા પ્રાણોના જીવન રૂપ આપને ધન્ય છે, આજે અમને આપના દર્શન થયા છે, તેથી કાંઈ ખામી રહી નથી. ભારતવાસી લોકોના ઉદ્ધાર માટે તપસ્યા કરનાર આપનો આ નરનારાયણ અવતાર ધન્ય ધન્ય છે. સર્વજનોનું તમે હિત કરનારા છો અને શરણાગતના દુઃખોને ટાળનારા છો. પૂર્ણ ચંદ્રની જેમ આપ કલ્યાણકારી ગુણોથી પૂર્ણ રીતે પ્રગટ્યા છો. નિજ ભક્તોના મનને રંજન કરનારા આપ આનંદમય છો. પ્રભુ આપ આનંદમય છો, આપ દીનબંધુ ભગવાન છો. લ્યો, બાકીના બધા છે ને ધનબંધુ છે. હ, કાં તો છે ને જગતમાં જે મોટા હોય ને એના જ બંધુ હોય. દીનબંધુ તો ભગવાનને જ કહેવામાં આવે છે. બાકી તો આજકાલના કહેવાતા ત્યાગી સંતો પણ મોટાના જ મિત્ર છે. ગરીબના તો એ દુશ્મન હોય એવું દેખાય. મોટાની જ પડખે ચડી ગયા હોય, ધનવાનોની જ સરાહના સ્તુતિ કર્યા જ કરતા હોય, ત્યારે આપણને એમ થાય કે માપનું તો ઠીક છે પણ આ માપ બારું ઉયું જાય છે એનું શું કારણ? હે, ડોનરોના વખાણ એને બિરદાવવા કરવું જોઈએ, પરંતુ જેટલું હોય એટલું માપે થતું હોય તો ઠીક. પણ માપ બારા જ્યારે ધનદાતાઓના જ વખાણ થાય અને રાત દિવસ તનથી મહેનત કરનારા, સાચી નિષ્ઠા રાખીને પાયામાં રહીને ઘસાઈ જનારા કુટુંબો અને કુટુંબોના સમૂહમાં એક શબ્દમાં બે પાંચ મિનિટમાં વખાણ પૂરા થઈ જાય અને ઓલા એક એક વ્યક્તિના રૂપિયા રોકડા દેશે ને એટલે એમાં અનેક સમય લઈને પણ વખાણ પૂરા ન કરી શકાય, ત્યારે આશ્ચર્ય ઘણું થાય. પછી એકની એક વાત, આઠ દીનો સમય હોય તો જેટલા આવે એટલા આઠેય દી એની એ વાતને, એના એ વખાણને, એના ને એના રોજ થાય ને. છેલ્લે દી એક દિવસ જે તે એવા હોય એને બિરદાવી દેવાય તોય ઠીક. પણ ધનનો પ્રભાવ, ધનવાનોનો પ્રભાવ અતિ જબ્બર દેખાય છે સંસારમાં. એમાંય વિદેશમાં ડોલરનો પ્રભાવ તો ભલ ભલાને દબાવીને સત્સંગ વગેરે વિચરણ વગેરે કરાવડાવે છે. આ ગજબની ન સમજાય એવી વિચિત્ર સત્સંગની પરિસ્થિતિ છે. કહેવાતા સત્સંગની, હો, ઓરિજિનલ સત્સંગની તો હોય જ નહીં. આપ દીનબંધુ ભગવાન છો એના ઉપર આ વાત કરું છું. ભગવાન દીનબંધુ છે તો સંતોએ પણ દીનબંધુ થવું જોઈએ. ધનવાન બંધુ નહીં, દાદા બંધુ નહીં, દીનબંધુ. સમજ્યા? મોટાના મોબતી નહીં, ભક્તના સંગી સંતના સંગી થવું જોઈએ. અને સાચા હરિભક્તોએ પણ એમ જ સમજવું જોઈએ. પૈસાવાળાની જેટલી નમ્રતાપૂર્વક ધોડી ધોડીને વાલા થવા સેવા થાય છે ને, એટલી બિચારા સામાન્ય ગરીબ સંતો ભક્તોની સેવા ઘણી વખત આપણાથી નથી થતી અને આપણને એ દેખાતું હોતું નથી. હે ભગવાન, આપ દીનબંધુ છો અને મોટા દુષ્ટોનું માન તોડનારા છો. આપ નરનારાયણ એક જ એવા છો કે આપના સમાન આવો વિવેક કોઈનામાં રહ્યો નથી. લ આપના જેવો આવો વિવેક કોઈનામાં રહ્યો નથી. તમે જેમણે બધું બોલ્યા ને એ જે વિવેક કોઈનામાં રહ્યો નથી. આપ એકમાં છે કે તમે આવા બીજાને બિરદાવી શકો છો, વખાણી શકો છો, આવો વિવેક કોઈનામાં રહ્યો નથી. આપની અકળ કળાને ધન છે. આપ બંને બંધુ મહાન સુખકારી છો. આપ સાર્વજનિક સુખની ખાણ છો. જબરો શબ્દ આવ્યો, સાર્વજનિક સુખની ખાણ. ખાણ્યો ઘણી હોય પણ પ્રાઇવેટ હોય, એના જે માલિક હોય ને એને જ એનો લાભ હોય. પણ હે ભગવાન, આપ તો જનરલ પ્રોપર્ટી છો, સાર્વજનિક સુખની ખાણ, સાર્વજનિક ખાણ છો સુખની. જેને આપનો આનંદ લૂંટવો હોય એ લૂંટી શકે છે. આપ તો અણુ અણુમાં ચોગાનમાં જાહેર પડ્યા છો. જેને આપમાં મન રાખવું હોય એ રાખી શકે, જેને આપનું ધ્યાન ધરવું હોય ને આપને પામવું હોય પામી શકે. આપ કોઈના પ્રાઇવેટ નથી થઈ ગયા કે હવે કોઈના હાથમાં ન આવો. બાકી બધું તો કોકને ને કોકને આધીન થઈ ગયેલું હોય છે. તમારે જોતું હોય તો એ ન મળે, કેમ જે ઓલ્યા એની પેટર્ન પેટર્ન લઈ લીધી હોય. પણ ભગવાન, તમે તો એવા છો કે તમારો કોઈ ધણી થઈ ગયો નથી હજી સુધી. સાર્વજનિક જ રહ્યા છો તમે, સદા જનરલ જ રહ્યા છો. જનરલ રહેવું કે જનરલ થવું એ કાંઈ બધાનું કામ નથી. ધણું એ ભગવાન જ થઈ શકે, ભગવાન જ હવના રહી શકે. સાર્વજનિક સુખની ખાણ, જેને એ સુખ માણવું હોય તે માણી શકે, લેવું હોય લઈ શકે. જાણો, ગજબની વાત છે. અને દીનજનોના દુઃખને કાપી નાખનારા છો. દીનજનોના દુઃખને કાપી નાખનારા છો. ઘણા દીનજનને વિશે દયાવાળા થઈ શકે પણ દુઃખ કાપનારા બનવું એ તો સામર્થ્યવાળાનું કામ છે. પ્રભુ એવા સામર્થ છે. સમસ્ત જીવોનું શુભ કરવા માટે આપ પ્યારા આ બદ્રિકાશ્રમમાં રહ્યા છો. હવે અમે સૌ હાથ જોડીને આપની આગળ કહીએ છીએ કે હે પ્રભુ, હવે આપની જેવી ઈચ્છા હોય તે અમને આજ્ઞા કરો. પ્રભુ બોલો, તમારી ઈચ્છા હોય એમ અમે કરીએ કહીએ. મુનિઓની આવી વાણી સાંભળીને પ્રભુ પ્રસન્ન થયા અને હસતા હસતા બોલ્યા, ભગવાન હસ્યા જરાક. અને પછી બહુ સરસ બોલ્યા છે, પણ એ કથા આપણે કાલે લેશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.